ಇಷ್ಟದೇವ್ ಪೂರ್ಣ ಪುರುಷೋತ್ತಮ ಭಗವಾನ್ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಮಹಾಪ್ರಭು ಜಮ್ನಿ ದಿವ್ಯ ಕೃಪಾಥಿ ನಿಷ್ಕುಳಾನಂದ ಸ್ವಾಮಿ ಭಗವಾನ್ನ ಚರಿತ್ರೋತಿ ಸಂಪನ್ನ ರಚಿತ ಶ್ರೀ ಭಕ್ತ ಚಿಂತಾಮಣಿ ಗ್ರಂಥನ ದ್ವಿತೀಯ ದಿವಸನಿ ಕಥಾನು ಮಂಗಲ ಪ್ರಾರಂಭ. ಶ್ರೀ ಭಕ್ತ ಚಿಂತಾಮಣಿನ ಸೋಳಮ ಪ್ರಕರಣ ಭಗವಾನ್ ಶ್ರೀಹರಿನ ಪ್ರಾಗಟ್ಯನಿ ಕಥಾ. ಧರ್ಮದೇವನ ಭಕ್ತಿ ಮಾತಾ ನಿತ್ಯ ಉತ್ತರ ಕೌಶಲ ದೇಶಮಾ ಚೈತ್ರ ಶುಕ್ಲ ನವಮಿನ ಪವಿತ್ರ ದಿವಸೆ ಅನಂತ ಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡಾಧೀಶ್ವರ ಮನುಷ್ಯ ಕಾರ್ಯ ಪ್ರಗಟ ಥಿಯಾ. ದೇವತಾವೋ ಋಷಿ ಮುನಿಯೋ ಸ್ವಯಂ ಮಾತಾ ಭಕ್ತಿಯೇ ಭಗವಾನ್ ಶ್ರೀಹರಿನಿ ಅದ್ಭುತ ಸ್ತುತಿ ಕರಿ. ಭಗವಾನ್ ನ ಜೆ 24 ಅವತಾರೋ ಥಿಯಾ ಎನ್ನು ಸ್ಮರಣ ಕರ್ಯು ಛೆ ಸ್ತುತಿಮಾ. ಜೆ ಜೆ ಅವತಾರ ಧಾರಣ ಕರಿನೆ ಜೆ ಜೆ ಭಕ್ತೋನೆ ಭಗವಾನೆ ರಕ್ಷಾ ಕರಿ ಛೆ ಎನ್ನು ಅದ್ಭುತ ವರ್ಣನ ಕರ್ಯು. ભગવાનના પ્રાગટ્યના અવસર તો એટલો મહાન છપૈયામાં ઉજવાયો. લોકો પોતપોતાના ભાનને ભૂલી ગયા. નાચે છે, ગાય છે. ભગવાન બાળપ્રભુના દિવ્ય તેજના રંગે બધા રંગાયા છે. સામાન્ય સંસારે ને ત્યાં બાળકનો જન્મ થાય તો એના આનંદનો કોઈ પાર ન હોય. ઘડીકમાં તો આખા ગામમાં ખબર પડી જાય, અરે સીમમાં ખબર પડી જાય સગાવાલાને બધાને. ઘરમાં જેટલાની પાસે ફોન હોય ને બધા ચાલુ કરી દે, અમારે ત્યાં દીકરાનો જન્મ થયો, અમારે ત્યાં દીકરાનો જન્મ થયો. આમ તો દીકરો ભાગ્યના રૂપમાં જન્મે એમ કહેવાય. સત્કર્મના યોગથી પ્રાપ્ત થયેલું સંતાન તમારા સુખનું કારણ બને. જન્મ સમયે તો પ્રત્યેકને એમ જ હોય કે આપણે ત્યાં દીકરો જન્મ્યો એટલે આપણે સુખી થયા. પણ પછી પૂછીએ તો લોકોને સુખ ભૂલાઈ ગયું હોય છે. ઘણાને દીકરાના જન્મનું દુઃખ પણ હોય છે, કાના કરતા ન જન્મ્યો હોત તો સારું હતું. સત્સંગના અભાવે સમજણનો અભાવ ઉત્પન્ન થાય છે, એને હિસાબે માણસને દુઃખ ઉત્પન્ન થાય છે. જેમાં સુખની આશા હતી, જેની સુખની અપેક્ષા હતી, એ પણ દુઃખરૂપ નીવડે છે. તો અહીંયા તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું પ્રાગટ્ય છે. અહીંયા તો નિશ્ચિત છે સંતોને, ઋષિમુનિઓને, મહાત્માઓને, દેવતાઓને કે પ્રભુ પધાર્યા છે એ સુખરૂપ જ છે. આજે સુખરૂપ છે, આવતીકાલે સુખરૂપ છે, પહેલાય સુખરૂપ હતા, પછી પણ સુખરૂપ છે. ત્રણેય કાળમાં પરમાત્માનું દર્શન, સ્મરણ, પ્રાપ્તિ આ બધું સુખરૂપ જ છે. એટલે અહીંયા તો વિશેષ આનંદ. સામાન્ય સંસારીને ત્યાં સામાન્ય કર્માધીન જીવનો જન્મ થાય તો એટલો આનંદ હોય, તો અહીંયા તો પ્રભુ પધાર્યા સ્વયં નાથ નારાયણ, જીવના તારણહાર. છપૈયામાં તો અતિશય આનંદ થયો, બધા સ્તુતિ કરી, માતા ભક્તિ અદભુત સ્તુતિ કરી. પેલા કારણ કે દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યું એટલે માતાને ભાવ થયો, આ તો મારો દીકરો નહીં ભગવાન છે, એટલે ભગવાન તરીકે મૈયાએ સ્તુતિ કરી. અહીંયા સ્વામી લખે છે, સૂતને શ્રી કૃષ્ણ જાણી માતાને ભગવાનને કૃષ્ણ જેવા જાણે, કારણ કે દર્શન જ એવા થયા, મકરાકૃતિ કુંડળ, મોર મુકુટ, પીતાંબર, બાંસુરી, સપાર્ષદ, ભગવાનનો અદ્ભુત દર્શન થયું. એટલે મારો દીકરો તો નથી, અને ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય પહેલાનો જે અવતાર છે કૃષ્ણ અવતાર છે, એટલે ભજે છે પણ એને એવા જ ભાવથી આ દિવસ સુધી ભજ્યા છે, એટલે ભગવાને એમને એવા રૂપે દર્શન આપ્યું. શાસ્ત્રોમાં લખ્યું છે, યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર ભવતી તાદૃશી. તમે જેવા ભાવથી દર્શન કરો એવું તમને ભગવાનાત્માનું દર્શન થાય. આગળ સમાધિ પ્રકરણની કથા આવશે તો ભગવાન સ્વામિનારાયણને કોઈકે અલ્લા રૂપે જોયા, કોઈ એને શિવ રૂપે જોયા, કોઈ નૃસિંહ રૂપે જોયા, કોઈ પીર રૂપે જોયા, તો ભગવાન પીર રૂપે થયા. એવી કથા ભક્ત ચિંતામણીમાં સ્વામી અદ્ભુત લખી. સત્સંગી જીવનમાં પણ આ બધા ઉલ્લેખો કરવામાં આવ્યા છે. આ દિવસ સુધી માતા ધર્મ અને ભક્તિ ભગવાનને કૃષ્ણ રૂપે ભજતા હતા. કયા રૂપે ભજતા હતા? કારણ કે આના અગાઉનો અવતાર કયો છે? દ્વાપર અને કળુની સંધ્યા ભાગની અંદર જે ભગવાનનું પ્રાગટ્ય થયું એ તો કૃષ્ણ અવતારે આવ્યા છે. પ્રભુ તો હવે પધાર્યા છે, એટલે આ સ્વરૂપ તો અગાઉ આવ્યું જ નથી. એટલે આ સ્વરૂપે, આ રૂપે, આ નામે તો ભજ્યા જ ન હોય. એટલે ભગવાને જ્યાં સુધી એમની પહોંચ હતી એ પ્રમાણે કૃષ્ણ સ્વરૂપે દર્શન આપ્યું. સુતને શ્રી કૃષ્ણ જાણી એમ સ્તુતિ કરી જે માત, તે શિશુ રૂપે કૃષ્ણ સુણી બોલિયા સાક્ષાત. હવે ભગવાન જાણે ઉપદેશ આપતા હોય એ સમય એવો અહીંયા ઘાટ છે. ભગવાન સાક્ષાત જાણ્યા, શોક બધા ટળી ગયા, અને અહીંયા કહે છે, માતા ચિંતા કરો
થાશે તમારું ધાર્યું જે હા, વિમદની વાત સંભારવા મેં ધ્રુપદ ખાડું તે હા, એમ કહ્યા ભક્તના કર્યા ચરિત્ર દીન દયાળ, અલૌકિક રૂપ ગોપ્ય કરીને બાળ બન્યા તત્કાળ, ધર્મને ધીરજ આવી દેખી એવા દિવ્ય બાળ, જાણો સંકટ સર્વે ગયા થયો અસુરનો કાળ.
ભગવાન સાક્ષાત પ્રગટ થયા અને માત પિતાને આશ્વાસન આપ્યું, હવે તમે ચિંતા ન કરતા, હવે હું આવી ગયો છું, તમારા બધા સંકટો અધર્મ થકી પૃથ્વીની રક્ષા કરીશ, પાપીઓ થકી તમારું રક્ષણ કરીશ, અને તમારા ભક્તિ અને ધર્મનું તમને ફળ આપીશ, ધર્મદેવ ભક્તિ માતાને ધીરજ આપીશ. અને હવે નક્કી થઈ ગયું છે, સ્વયં ભગવાન પધાર્યા તો આપણે સંકટ હોય છે એનું, સ્વયં નારાયણ પધાર્યા, સ્વયં પરબ્રહ્મ પધાર્યા. સત્સંગી જીવનમાં કથા આવે, ભગવાન સરદારની અંદર પધાર્યા અને માચા ખાચર ગઢડા આવ્યા. દાદાના દરબારમાં એબલ ખાચર ને માચા ખાચર ને સત્સંગ થયો, અને માચા ખાચરે કીધું કે પ્રભુ આવ્યા છે. એ સમયમાં અભય રાજાને અતિશય પીડા ચાલતી હતી એમ કહેવાય, પારિવારિક પીડા હતી, ભાયાતોની પીડા હતી, અતિ ભોળા હતા, ઘણું દુઃખ હતું, ઘર બહાર નીકળાતું નહોતું. પણ માચા ભક્તએ ભગવાનના આગમનના સમાચાર આપ્યા, એને સાંભળ્યા, ત્યારથી દુઃખ દૂર થવા માંડ્યું. તો સત્સંગી જીવન લખે છે, બે માસે સંપૂર્ણ પીડા ક્ષમી ગઈ. હા, તો સ્વયં ભગવાન પધાર્યા છે, ધર્મદેવ ને ભક્તિ માતાને અતિશય આનંદ, છપૈયાવાસીઓ ખૂબ આનંદમાં, કારણ કે પ્રભુ પધાર્યા, સંકટના હરનારા પધાર્યા છે, અધર્મનો નાશ થશે. અને એટલે સ્વામી કહે છે,
એવું જાણીને આનંદ પામ્યા રે, દેખી બાળકને દુઃખ વામ્યા રે, થયો સર્વે સુખનો સમજ રે, જાણ્યું કયો અધર્મ I need you. છે સેવા સેવા રાણી રે
બોલે જય જય શક્તિ અમર રે કરે પુષ્પ વૃષ્ટિ પુરંદર રે
બ્રહ્મા બ્રહ્માણી શિવ શિવાણી ઇન્દ્ર ઇન્દ્રાણી દેવતાઓ જય જય કરવા લાગ્યા ઋષિ મુનિઓ સપ્તર્ષિઓ નવ યોગેશ્વરો બધા ભક્તો ગાંધર્વો ગાન કરવા લાગ્યા મંદ શીતળ સુગંધદાર પવન વાવા લાગ્યો છે સર ચારે દિશામાં સુખ સુખ ને સુખ ભગવાનના પ્રાગટ્યનો અતિશય સુખ રાત્રિ દિવસ એક થઈ ગયા છે કાજુ કુમકુમ કેસર ઉતારી શ્રીફળ અક્ષત સારી સોપારી પાન બીડા લવિંગ એલચી દધી હળદી શરીરમાં ચરચી રે બધા અનેક પ્રકારના જાણે રૂપ ધારણ કરીને આવ્યા વસ્ત્રો આભૂષણો અવસર તો એવો છે કે કઈ એની ગંડા જ નથી આ દિવસના સુધીનો કોઈ દિવસ આનંદ ન થયો હોય એવો આનંદ ભગવાનના પ્રાગટ્યથી થયો છે એટલે સ્વામી સરસ લખે
વાજે વધાય નો બાત્યું જડે મોટા દો દોંભેના ગારા ગડે રે
ભીર ભૂંગળાને શરણાઈ રે ગાય ગાયક મંગળ વધાઈ રે
સુણી સુતિ ગાના તે હટણો રે હયા ધર્મ મગન મન ઘણું રે
પછી તે સમાને વિશે ધર્મ રે કર્યું વેદ જાત કર્મ રે
પછી આપ્યા છે વિપ્રને દાન રે કરી અતિ ઘણું
તમે દાન કરી શકો પછી જ્યાં સુધી સૂતક નું કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી તમારા ઘરનું કોઈને તમે બ્રાહ્મણ ને સાધુ ને દાન દક્ષિણા ખપે નહીં તમે આપી શકો નહીં પણ આજે ભગવાનના પ્રાગટ્ય નો અવસર છે ને સમય છે રાતે ને રાતે જાત કર્મથી સંસ્કાર કરી અને ધર્મદેવે અનેક પ્રકારના દાન દીધા ગાયોના દૂધણી ભેંસો મંગાવી એવું કહે છે દૂધણી ભેંસો મંગાવી બ્રાહ્મણને દાનમાં દીધી જમીનના રત્નોના મણીઓના જેને જેની આવશ્યકતા છે એના અદભુત દાન દીધો છે ભગવાનના ભક્તો આનંદ મસ્ત બન્યા પણ આ બાજુ અસુરોને પીડા થવા લાગી અપશુકનો થવા લાગ્યા છે ભગવાનનું પ્રાગટ્ય થયું જે અસુરો છે જે અધર્મીઓ છે એ બધાને અપશુકનો થવા લાગ્યા છે પરસ્પર મૂંઝાવા લાગ્યા છે હવે શું કરશો ગુળ ઘોલા ઘુઘરે અપાર રે થાય શબ્દ ભૂંડા ભયંકર રે ગીધ ગરજુ સમળા સમીરે ઉડે ઘર પર શકરા નિત્ય રે વળે અશુભ આકાશ માય રે નિત્ય દૈત્ય ને ચિત્ત જણાય રે જાણું રવિ શશી હતા વ્યોમરે પડ્યા ઉડું સહિત તે વ્યોમરે એવા ભયંકર અપશુકનો થવા લાગ્યા પરસ્પર અસુરો ભેગા થયા છે એવા અવળા શુકરને જાણી રે બોલ્યો અસુરનો ગુરુ વાણી રે સુણો દૈત્ય કહે કાલી દત્ત રે કહ્યું દેવીએ થયું તે સત્ય રે વિંધ્યાવાસીને કીધું તો એવું જ થયું આપણો કાળ જન્મી ચૂક્યો બધા ભેગા થયા છે પણ હવે કરવું શું અસુરનો સંહાર કરવા માટે જ પ્રભુ પધાર્યા છે પણ હવે હવે તો આ જન્મી ગયો તરત પોતાની માયાએ કરીને કોટરાગણ ઉત્પન્ન કર્યો ભયંકર વિકરાળ જેના વેશ છે એક દિવસ બે દિવસ નો સમય જાય છે ભગવાન ઘનશ્યામનો છઠ્ઠીનો સંસ્કારનો અવસર છે. ધર્મદાદાને ઘેર તો આનંદ 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 સિવાય કઈ નથી. સવાર થાય હજારો ભક્તોની ભીડ જામે છે. દેવતાઓ મનુષ્યના રૂપ ધારણ કરી આવે છે. ઋષિમુનિઓ સામાન્ય માણસ બનીને આવે છે. દરેકને એક ભાવ છે કે ભગવાન બાળપ્રભુના દર્શન થાય. સૂતકના નિર્ણયને ભૂલી જાય છે. છૂત અછૂતનો ભાવ ભૂલી જાય છે. બ્રાહ્મણ હોવા છતાં બ્રાહ્મણી હોવા છતાં પણ દોડીને સૂતિકા ગ્રહમાં પ્રવેશ કરી જાય છે. મૈયાની બાજુમાં રમતા બાળકને તેડવાની કોશિશ કરે છે. અસુરોને અપશુકનો થવા લાગ્યા. મનમાં વિચાર્યું છે કે આ બાળક નાસ્તિ મૂલમ કુતશાખા, હજી નાનો છે ત્યાં વળી કઈક નિકાલ થવો હોય તો થઈ જાય, પછી મોટો થયા પછી માફ નહીં. કારણ કે કંસના હાથમાંથી છટકી ગયો, ખાલી 11 વર્ષનો થયો, પછી કોઈના હાથમાં નો આવ્યો. કે કંસે ચારે બાજુ પેરો ગોઠવ્યો હતો પણ તો એના હાથમાં રહ્યો નહી. આ બાળક છે, અત્યારે મેળ પડી જાય તો પડી જાય, નકર પછી મરવાનું નક્કી છે. એક કોટરા ગણ ઉત્પન્ન કર્યો છે. ભયંકર જેના વિકરાળ સ્વરૂપો છે. સ્વામી આ વર્ણન કર્યું છે.
લાંબા પેટ ને લોચન લાલ રે, ખરડા રુધિર માહી બે ગાલ રે,
માણસ ની ખોપરી છે કરે રે,
આયુધ છે હાથ રે, એવો કીધો કૃત્યાઓનો સાથ રે,
તેને આજ્ઞા આપી અસુરે રે, કયું શત્રુ છે છપૈયા પુરે રે,
તેનો કરજો તમે જઈ નાશ રે, કરી કામ આવો આમાં પાસ રે,
પછી કૃત્યાઓ ત્યાંથી ઉડ્યું રે, ભૂખે ભમરાળી ભૂંડ્યું રે,
અવિયું હરિ પ્રસાદ ઘેર રે, જેને બાળક સાથે છે
પાસરે, લીધા જોરે કરવાને નાશરે,
કહે મારો મારો ખાઓ ખાઓ રે, શત્રુ માળોમાં ભૂલ શોધાવો રે,
આડ્યા મુખ ઉગામ્યા આયુધ રે, હરી ઉપર કરી બહુ ક્રોધ રે,
જાલી ગળે લઈ ગયો બાર રે, રૂવે જનની કરીને પોકાર રે,
ભૂલી નિજ શરીર સંભાળ રે, ભોંયે ટળી પડ્યા તતકળ રે,
કૃત્યાઓ ભયંકર વેશને ધારણ કરીને આવ્યા. આપણે વર્ણન તો સાંભળ્યું, સાંભળવાથી પણ માણસના મનમાં અશાંતિ ઉભી થાય એવા વિકરાળ વેશ ધારણ કરીને આવ્યા. માતા ભક્તિ ભગવાન બાળપ્રભુને પોતાના ખોળામાં રમાડી રહ્યા છે. ધર્મદાદાને આંગણે કોટરાગણ આવ્યો છે, આવીને માતા ભક્તિને ચેલેન્જ કરી છે. બાલક ગ્રહાણા મધિપાસમી મૂઢે બક્ષામીનું પુત્રમ તવનું મધ્યમ, અમે બાલગ્રહોની અધિષ્ઠાત્રી દેવીઓ છે, તારા પુત્રને ખાવા માટે આવી છે. તારા પુત્રનું રક્ષણ કરનારો કોઈ દેવ હોય, કોઈ ભગવાન હોય, કોઈ ઈષ્ટ હોય તો એને યાદ કરવા હોય તો કરી લે. હમણાં જ તારા બાળકનું તાજું તાજું લોહી એને પી જાશું, કુણા કુણા હાડક્યા અને ચાવી ખાશું. ભયંકર વિકરાળને વેશ ધારણ કરતી કોટરાગણ એની સામે જ્યારે મયા ભક્તિની નજર પડી છે, એકદમ ભગવાન બાળપ્રભુને પોતાના પાલોમાં ઢાંકી દીધા છે. પણ કોટરાગણે પોતાના ભયંકર વિકરાળ શરીર માયાવી તાકાતથી માતા ભક્તિના હાથમાંથી બાળપ્રભુને ખેંચી લીધા. ભયંકર ચીસો પાડતી કોટરાગણ જયારે આકાશમાં ચાલી છે, માતા ભક્તિ ની નજર ગઈ, ચીસ પાડી, શરીર ધરાશય થયું, ભાન ને ભૂલી ગયા છે. મૈયા ની ચીસ સાંભળી ધર્મદેવ જાગ્યા, નગરજનો દોડ્યા છે, જોયું છે ભયંકર ભમરાળીઓ વિકરાળ શરીર વાળી કોટરાગણ બાળ પ્રભુ ને લઈને આકાશમાં ભાગી રહી છે. સપયાની બહાર સરયુ ગંગા ને કિનારે જે પહોંચવા જાય, ભગવાન ને લઈને જ્યાં ભાગતી જાય છે, ભગવાનના શરીરમાંથી એક તેજ 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 નો અંબાર છૂટ્યો છે. વાંકી દ્રષ્ટિ કરીને જોયું છે ભગવાન બાળ પ્રભુને એવા સમર્થ ભાળ્યા છે, ભગવાનના શરીરમાંથી એટલું તેજ નીકળે છે, કોઈ ધગધગતો અંગારો કોઈ ગોળો લોઢાનો હાથમાં આવી ગયો હોય તો એને કહેવું ન પડે તું છોડી દે, કોઈ સૂચના ન આપવી પડે, હોય તો હાથે અડ્યા ભેગો ઘા થઈ જાય. બાળ પ્રભુના શરીરમાંથી એટલું દિવ્ય તેજ નીકળ્યું છે, એવું ભયંકર તેજ છે જે ભગવાનના ભક્તને સુખરૂપ છે. આપણે કહીએ ને ભગવાનના નું શીતળ શાંત છે રે, તેજની ઉપમા ન દેવાય. જે ભગવાનનું ધામ છે, ભગવાનના સ્વરૂપનું તેજ છે, ભગવાનના ભક્તને સુખરૂપ છે, પણ અસુરને માટે એ જ દુઃખરૂપ છે, એ જ માયારૂપ છે, એ જ એને એમ કહેવાય કે પાપના કારણરૂપ છે. ભગવાનને શરીર છોડી દીધું છે, હાથ આકાશમાં ભગવાનને પડતા મૂક્યા છે.
પછી નાખ્યા અવની ઉપર રે, મારો મારો કહે બહુ પેર રે.
ત્યાં તો આવ્યા હનુમાન તરત રે, જોયું દુષ્ટ કૃત્યાનું કૃત્ય રે.
મયાને સપયાવાસીઓ જયારે ભગવાનના વિયોગમાં દુઃખી થયા છે, હનુમાનજી મહારાજ પધાર્યા, ધર્મદેવ ભક્તિ માતાને સાંત્વના આપી છે, તમારો બાળ તો સ્વયં નારાયણ ભગવાન છે, એનું કોઈ કાંઈ બગાડી નહીં શકે. પણ માં એ માં છે ને, પોતાના બાળકને માં કોઈ દી સમર્થ ગણી જ ન શકે, માની જ ન શકે. પોતાના બાળક તો માતાને મન હંમેશને માટે ભોળા જ હોય, ગમે એટલો મોટો થાય, ગમે એટલી પદવીને પામે, છતાંય મા બાપ ને મન તો એનું સંતાન નાનું જ હોય, ભોળું જ હોય, બાળક જ હોય. માતા ધર્મ, પિતા ભક્તિને, માતા ભક્તિ પિતા ધર્મને સમજાણું નહીં હોય, કારણ કે મનુષ્ય ભાવ આવી ગયો છે. અને ભગવાન મનુષ્યાકારે માતા પિતા ને બાળકનું સુખ આપવા માટે જ આવ્યા છે. પોતાના ઐશ્વર્ય શક્તિ સહિત અહીં જો પૃથ્વી ઉપર પધાર્યા હોય તો ભગવાનના સામીપ્યપણાનું સાનિધ્યપણાનું સુખ ક્યાં મળે? તો બધી કેટલી મર્યાદાઓ હોય, ભગવાનને ક્યાં મળી શકાય? કઈ રીતે બધું ઐશ્વર્ય શક્તિને છુપાવીને એક સામાન્ય બાળક ની જ જેવું સ્વરૂપ ધારણ કરીને પ્રભુ પધાર્યા. એટલે માતા ભક્તિને પિતા ધર્મને અતિ વિયોગ થયો છે, અતિ વિલાપ થયો છે. હનુમાનજી મહારાજે સાંત્વના આપી, પણ એવી સાંત્વના, લુખી સાંત્વના કઈ સારી લાગે? હનુમાનજી મહારાજ કે ચિંતા ન કરો, હું જાઉં છું, હમણાં જ લાવીને આવું છું. ભગવાન બાળ પ્રભુને નીચે પૃથ્વી ઉપર કોટરાગણે પડતા મૂક્યા છે. આ બાજુ હનુમાનજી મહારાજ પધાર્યા છે.
અંજની સૂત કહે ઉભી રહેજો રે, કૃત્ય તમારાનું ફળ તે લેજો રે.
આજ ન રહો જીવતી કોઈ રે, નિશ્ચય જાણજો મનમાં સોઈ રે.
એમાં કહીને જટીએ જાલી રે, મારી કુટી પૃથ્વીમાં ઘાલી રે.
ત્યારે કૃત્યાઓ કહે કરે જોડી રે, મેલો વીર કર્યા ગુના ખોડી રે.
આજ પછી ન લઉ એનું નામ રે, પાછી આવું નહીં આણે ઠામ રે.
આજ મેલો કહું પાએ લાગી રે, આવું નજરે જાઉં દૂર ભાગી રે.
એમાં કહીને કૃત્યાઓ નાઠી રે, જાણી અસુરની દશા માઠી રે.
જય કયું કાલી દત્ત પાસ રે, ન થાય એ આશરે
હનુમાનજી મહારાજે મેથી પાક ફેંક્યો રાડે રાડે હનુમાનજી મહારાજ ના ચરણ પકડ્યા હવે મૂકો કોઈ દિવસ આવી તો નહીં પણ છપિયાની હામું નો જોઈ છપિયા એવું બોલીએ નહીં જીવનભર બાકી હવે અહીંથી જવા દો હનુમાનજી મહારાજ વિચાર કરે છે કે મારા ભગવાનને જે ભેટી છે એને મારવી ક્યાં હે એનું કઈક હશે ને પૂર્વનું તો એ ભગવાનને તેડી શકે ને એ ભગવાનને તો પામી શકે આપણે હવાર સવારમાં અત્યારમાં જ વાત થઈ યાદૃશી ભાવના સિદ્ધિર ભાવતી ભવતી તાદૃશી ભગવાન વામનજી જયારે બલિ મહારાજ ને ત્યાં ગયા ને તો ભગવાન નું વામન રૂપ દિવ્ય જોઈ અને બલિ મહારાજ ની દીકરી હતી રત્નમાલા એને મનમાં એમ થયું ભગવાન મને આવો દીકરો આપે ને તો કેવું હેત થી મારા ભૈયાનું દૂધ પાવે ને કે એવો ભાવ થયો એવો હૃદયમાં ભાવ થયો ભગવાને જયારે વિરાટ રૂપ ધારણ કર્યું ને એટલે એને એને એવો ભાવ થયો ભગવાને મને આવો દીકરો આપ્યો હોય ને તો ઝેર પાઈ મારી નાખ્યું કે તો ભાગવતજી એમ કહે છે ભગવાન શ્રી કૃષ્ણ જયારે આ પૃથ્વી ઉપર પધાર્યા જન્મ ધારણ કર્યો ત્યારની જે ભગવાનને મારવા માટે આવેલી પૂતના એ પૂતના કોણ હતી બલિ મહારાજાની દીકરી રત્નમાલા ભગવાન એનું દૂધે પાન કર્યું અને એનું ઝેરે પીધું ભગવાનની આગળ ભગવાનની સન્મુખ પરમેશ્વરની સન્મુખ તમે જેવી ભાવનાઓ કરો એવી સિદ્ધિ પ્રાપ્ત થાય તમે સદવિચાર કરો તો સારું મળે તમે ત્યાં દુર્વિચાર કરો તો ખરાબ મળે નિયમ એવો છે કે માણસ ગમે ત્યાં ફરતો હોય ગમે ત્યાં ઘૂમતો હોય આપણી આગળ નેગેટિવ ને પોઝિટિવ બે પરમાણુઓ ફરતા જ હોય છે સારા અને નરસા બે વિચારો આપણી આગળ પાછળ જ ફરતા હોય છે તમે સારો વિચાર કરો એટલે એના ઉપર ઉપરા ઉપર સારા વિચારો પડશે તમે કોઈ સદવિચાર કરશો ને સદભાવના કરશો ને એટલે કેટલી ભાવનાઓ જાગૃત થશે તમે એક ખરાબ વિચાર કરશો એટલે એમાંથી કેટલા કેટલા ખરાબ વિચારો જાગૃત થશે તમે કલ્પના નહીં કરી શકો આ ચિંતનનો વિષય છે હો આ ચિંતનનો વિષય છે તમે કોઈક વાર કોઈ ખરાબ જગ્યાએ ગયા હોય તમને ખરાબ વિચાર આવ્યો એટલે એને સહયોગી વિચારો કેટલા બધા આવશે કોઈ ચોરીનું કામ કર્યું હોય તો પછી માલ ક્યાં છુપાવ એ ગોતવા ન જવું પડે જડી જ જાય અહીં મેળાવી જા અહીં હુંગરી દો અહીંયા એને વિચારો જડી જ જાય અને તમારે કંઈક સત્કર્મ કરવાનો વિચાર થયો હોય તો એક જગ્યાએ આપો તો તમને એવી ભાવના થાય અહીંયા આપ્યું ને અહીંયા તો રહી ગયું આપણે અહીંયા દેવું જોઈએ હું છે કે માણસની આગળ પાછળ સારા અને વિચારા સારા અને નરસા વિચારોનો સમૂહ ઘૂમતો જ હોય છે ફરતો જ હોય છે તમે પકડો છે ને એના ઉપર આધાર છે એમ ભગવાનની આગળ તમે જેવા રજૂ થાવ એવું કાર્ય થાય રત્નમાલાના ભાવ પૂરા કર્યા ભગવાન માતા પણ સ્વીકારી પહેલો ભાવ કેવો કર્યો હું એની માં થાવ આવો મને દીકરો આપે તો ભગવાને એનું સ્તનપાન કર્યું પછી એને કીધું કે આને ઝેર પી પાયન મારી નાખો તો ભગવાને એનું ઝેર પીધું કોટરાઓ ગમે એમ તો ભગવાનને પ્રાપ્ત થયેલી હતી હનુમાનજી કીધું આને મરાય નહીં થોડી પ્રસાદી ગણી થોડી થોડી પ્રસાદી વેચી પંજરી કહે ને આપણે પંજાજીરી આપી બધાને થોડી થોડી કોટરા ગણ ભાગ્યો છે હવે અહીંથી સામુ ન જોઈએ કોઈ દી ગઈ તો ખરી જેને મારવા આવી હતી એનો મહિમા લઈને ગઈ હવે કાલિદત્તની દશા શું થાય કયો તમને કોકને અરે બાંધવા મોકલ્યા હોય અને તમે બાંધ્યા વગરના વિલંબ મોઢે પાછા આવી અને જેને મોકલ્યા હોય તમે માલિકને જઈને એમ કયો એનું નામ લેવાય એમ નથી ભાંગી નાખશે આઘો રહેજે એની હાલત શું થાય આજે કોટરાઓએ જઈને કાલિદત્તને એમ કીધું કે ત્યાં જવાય એવું નથી એ કઈ સામાન્ય નથી એ બાળકનો નાશ થાય એમ જ નથી અમે બધું નક્કી કરીને આવી છું બોલો અમારો થઈ જાત પણ એનો નાશ થાય એવો છે નહીં કાલિદત્ત મનમાં મૂંઝાણો હવે શું કરીએ સમય વગર તો કઈ થતું નથી એક પ્રયોગ છે એ ફેલ ગયો આ બાજુ હનુમાનજી મહારાજ બાળ પ્રભુને ઉઠાવ્યા છે સરયુ ગંગાને કિનારે બાળ પ્રભુ રમી રહ્યા છે ભગવાનનો સ્પર્શ થતા પૃથ્વી આખી આહલાદિત થઈ ગઈ છે પૃથ્વીમાં જાણે અચાનક સરસ મજાની વનરાય ખીલી ગઈ છે ભગવાનનો આજે પ્રથમ સ્પર્શ થયો હો ભગવાનનો પૃથ્વીને પ્રગટ પ્રત્યક્ષ સ્પર્શ થયો આજે કારણ કે આકાશમાંથી પડતા મૂક્યા ભગવાન સીધા પૃથ્વી ઉપર આવ્યા આખી પૃથ્વી લીલીછમ થઈ ગઈ વૃક્ષોમાં ફળ ફૂલ અચાનક ખીલી ગયા ભાવ વિભોર આખી પૃથ્વી થઈ ગઈ પૃથ્વીને સ્પર્શ વાળા ભગવાનના ભક્તો હતા એના આનંદનો કોઈ પાર ન રહ્યો હનુમાનજી મહારાજ પધાર્યા હનુમાનજી મહારાજ જેવા આવ્યા બાળ પ્રભુને રમતા જોયા પ્રભુના શરીરમાંથી દિવ્ય તેજ નીકળે છે એકદમ પ્રભુને તેડી લીધા, છાતીએ લગાવ્યા, આંખે અડાડ્યા, માથે ચડાવ્યા. પણ ભગવાનનો સ્પર્શ થતા તો હનુમાનજી મહારાજ પણ ભાવ વિભોર બની ગયા, સોળ સૂક્ષ્મને કારણ શરીરથી પર થઈ ગયા, બ્રહ્મ સ્થિતિને પામી ગયા, કાંઈ ભાન ન રહ્યું, ભગવાનને લઈને નાચવા મળ્યા. ભગવાનની ભક્તિમાં સમયનું અનુસંધાન જ ન રહ્યું. આપણે સંસારના વ્યવહારના કામમાં સમયનું અનુસંધાન નથી રાખતા, પણ ભગવાનના ભજનમાં રાખીએ હો, ઘડિયાળને કાંટે મંદિરે જઈ અને ઘડિયાળને કાંટે મંદિરેથી આવીએ. ફિલ્મ જોવા જવું હોય તો દોઢ કલાક વહેલા જાય, નકર કે આપણે ટિકિટ નહીં મળે, હાઉસફુલ થઈ જાય. શું કે? હાઉસફુલ થઈ જાય. પછી ફિલ્મ જોઈને આવ્યા પછી પાછા દોઢ કલાક ગલે ઊભા રહી કે અહીંયા સારા પીઝા મળે છે. અનુસંધાન ક્યાં રાખીએ આપણે? ભજનમાં અનુસંધાન રાખી. પાંચ માળા ફેર્યું ને તો બે રખો હારે, વળી એક વધારે ફરી ન જાય એમ. બરોબર ને? અનુસંધાન સાથેનું ભજન કરવું શ્રેષ્ઠ છે, નિયમ સાથેનું ભજન કરવું શ્રેષ્ઠ છે, પણ એ નિયમના બંધનમાં રહીને જ કરવું એ ઉત્તમ નથી. ઘણા પછી નિયમના બંધનમાં પાંચ માળા એટલે પાંચ જ ફેરવાય, પછી નવરાત ધૂપ હોય તો આખા ગામમાં આટા મરાય, રખડાય, ગમે કરાય, પણ ભજન ન કરાય એવું નહીં. તમે સંસારના વ્યવહારમાં નવરા રહ્યો છો, નવરા હોય તો ગમે એ હોદી કાઢો, ક્યાંકથી કાંઈક તો મળશે ને. કે આપણું ખેતરમાં આપણે નવરા રહીએ છીએ, બીજાનું ભાગવું રાખો કે છે, ન્યા નોકરી કરશું, ન્યા બળ કરશું, નવરા નથી રહેતા. તો ભગવાનના ભજનમાં અનુસંધાન સાથેનું ભજન તો આપણી ઈચ્છાની પૂર્તિ કરે, પણ જે દિવસે તમે ભાવ વિભોર બનીને સ્થૂળ સૂક્ષ્મને કારણ શરીરથી પર થઈને ભજનમાં લાગી જશો, તે દિવસે આપણું ભેગું થશે. હનુમાનજી મહારાજ બધું ભૂલી ગયા, ખ્યાલ નો રહ્યો, શા માટે આવ્યો છો, કોની પીડા છે એટલે આવ્યો છો, કાંઈ જ ભાન નથી રહ્યું. નાચવા મળ્યા છે, કૂદવા મળ્યા. આ હનુમાનજી મહારાજનો પણ મહારાજે આજે ભાવ પૂરો કર્યો છે. સંતોની વાતો એમ કહે છે કે હનુમાનજી મહારાજ ભગવાન રામજીની સેવામાં જયારે લાગ્યા, અયોધ્યાની અંદર ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું, ત્યારે કૌશલ્યામયા પ્રભુ રામને રમાડે. હનુમાનજી મહારાજને રમાડવાનું મન થાય, પણ વાંદરાને કોઈ છોકરો આપે એનું હું ભરોસો? હનુમાનજી મહારાજને ઈચ્છા બહુ થાય કે માતાના કૌશલ્યાના કેટલા ભાગ એના એના ખોળામાં સ્વયં બ્રહ્મ પરબ્રહ્મ રમે છે, અને હું દૂરથી દર્શન કરીને રાજી રહું છું, મારા ભાગ્ય ક્યારે આવશે? અને ભગવાન રામચંદ્રજી હનુમાનજી મહારાજને આશીર્વાદ આપતો હશે કે એક દિવસ તારી આ ઈચ્છાની પણ પૂર્તિ કરીશું. આજે હનુમાનજી મહારાજના ખોળામાં પ્રભુ ઘનશ્યામ છે, રમે નાચે. સમયનું અનુસંધાન નથી રહ્યું, કેટલો ટાઈમ થઈ ગયો. આ બાજુ માતા ભક્તિ પિતા ધર્મ અતિશય વ્યાકુળ થયા છે, વિહવળ થયા છે. હનુમાનજી મહારાજના ઉપર રીંસ ચડવા લાગી છે. વિહારીલાલજી મહારાજે તો અદભુત લખ્યું છે, હનુમાનજી મહારાજને ગાયલો જ માતા તો દેવા મળ્યા, કે આ લંગડાનું ઠેકાણું હું, વાંદરાનું ઠેકાણું હું, એને એ તો આ પાછો દયાળુનો દીકરો, એ કોકનું કંઈક નાળિયેર વધેરવા કોકે મૂક્યો છે, તેની બેહ ગોતવા જતો રહ્યો છે, એનું કામ કરવા જતો રહ્યો છે, મારું કામ પડ્યું મૂક્યું, એને પગે વળી લંગડો હાલી નહીં એ કયો હોય, કૃત્યાઓ ઉડે ઉડતી હતી આકાશમાં, એ ક્યાંથી આંબે, કાંઈ એને માયા કરી હશે, એનો વિસ્તાર કર્યો હશે, એમાં ક્યાંય અટવાઈ ગયો હશે, આ તો ખોટી અમને આશા આપી એમ માતા માથા પછાડવા લાગી છે. શરીરની શુદ્ધ ભૂલાઈ ગઈ છે, આંખમાંથી આંસુઓની ધારાઓ બંધ થઈ છે, આંખમાંથી રુધિર આવવા લાગે છે, બધા સાંત્વન આપે છે, આશ્વાસન આપે છે, મયા શાંત થતા નથી. એ સમય બરોબર હનુમાનજી મહારાજ પધાર્યા છે. એ તો છે કોઈ અતિ સમર્થ રે, એથી થાશે આસુરનું મૃત્યુ રે. એ તો છે કોઈ પછી મહાવીર બાળ લઈ રે, ભક્તિ ધર્મને પાસળ જઈ રે.
હે આખા ભક્તિના હાથમાં બાળ રે, થયા રાજી દંપતિ તે કાળ રે. કહે ભક્તિ સુણો હનુમાન રે, નોતી સુતની આ आशा निदान रे।
डर हनुमान का है भक्ति रे, सूतता मारो समर्था अति रे।
नथी प्राकृत नर निदान रे, एचे पोते स्वयं भगवान रे।
अक्षर गोलोक धाम ना धनी रे, एचे कृष्ण देव बाहु नामी रे।
धर्म रक्षा जीवन कल्याण रे, आवा करवा श्याम सुजन रे।
हनुमान जी महाराज बाल प्रभु ने आपा माता भक्ति ना अन्न नो पार नो रहो। मैयाए प्रभु ने तेड़ा छाती लगाया, बेचार तुमियो करे प्रभु नु निर्धन करू, मारा भगवान ने मारा बालक ने कई थियो नथी। अति हर्ष घेला थई गया छे। हनुमान जी महाराज ने स्तुति ने प्रार्थना करी। हनुमान जी महाराज फरी परिचय आपे छे। भगवान ने खुदे एक वार प्रगट थता नी साथे कीधु तो हूँ स्वयं भगवान छु, नारायण छु, तमारा बद्दा दुख दूर करी दे। पण भगवान जे माया नो विस्तार कर्यो छे ने, एटले याद नथी रह्यो, भुलाई गयो छे बधुं। आ तो अमारो बाळक छे, आ तो मारो दीकरो छे, एवुं थई गयुं छे। हनुमानजी महाराजे पाछुं याद आव्युं, आ तो गोलोक अक्षरधाम ना धणी छे, तमे चिंता न करो, आ तमारो सूत तो अति समर्थ छे, आ कोई प्राकृत नथी, आ तो स्वयं भगवान छे। તમારી ધર્મ અને ભક્તિ તમારી સદાને માટે પુષ્ટિ કરશે। પછી નર નારીએ નિયમ ધાર્યું રે, હનુમાન શું હેત વધાર્યું રે, જેથી ટળ્યું કૃત્યાઓનું વિઘ્ન રે, સહુ કહેવા લાગ્યા ધન્ય ધન્ય રે। હનુમાનજી મહારાજની પૂજા કરી, ભગવાન શ્રીહરિ એની સુરક્ષાને માટે હનુમાનજી મહારાજની ભક્તિ વધારી છે કહેવાય છે। કાયમને માટે અમારા બાળકની રક્ષા કરજો। સ્વામિનારાયણ ભગવાનને શિક્ષાપત્રીમાં પણ લખ્યું, ભૂત પ્રેતાદિક ના ઉપદ્રવ ને હિસાબે કઈક આપત્તિ આવી પડે તો નારાયણ કવચ હનુમાનજી મહારાજના મંત્ર નો જાપ કરજો, મહારાજે એવી આજ્ઞા કરી। માતા ભક્તિ ને પિતા ધર્મ એ હનુમાનજી મહારાજની ભક્તિ વધારે। ઘણા હનુમાનજીના ભજન નો વિરોધ કરે છે આપણા જ લોકો। સ્વામિનારાયણ ભગવાન જ્યાં મંદિર બનાવ્યું ત્યાં હનુમાનજી બહાર પહેલા બેસાડ્યા। હનુમાનજીને મળ્યા વગર ભગવાન મળે જ નહીં, પેલા હનુમાનજીને મળીને જ અંદર જવું પડે। કારણ કે હનુમાનજી મહારાજ છે ભગવાનના ભક્તનું માર્ગદર્શન છે। હનુમાનજી મહારાજના જીવનમાંથી ઘણું બધું શીખવાનું છે, એને દાસત્વ ભક્તિના આચાર્ય કહેવાય। સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એમ કીધું, કામી હશે તો સત્સંગમાં પડ્યો રહેશે, પણ માની અંતે જાતો પડવાનો। હનુમાનજી મહારાજ પાસેથી સૌથી મોટો ગુણ ભક્ત એ લેવો પડે કે હનુમાનજી મહારાજ જેવા દાસ ભાવે, દાસત્વ ભક્તિના આચાર્ય હોય, આટલી શક્તિ આટલું સામર્થ્ય હોવા છતાં દાસ ભાવે ભજ્યા। જ્યાં સુધી દાસ ન થવાય ત્યાં સુધી તમે હનુમાનજી મહારાજને મળ્યા વગરના સીધે સીધા ન્યા જઈને ગમે એટલું ભજન કરો, એમાંથી એક ગુણ હનુમાનજી જેવો ન હોય તો શું કરો તમે? આપણી ભક્તિનું ફળ પ્રાપ્ત ન થાય। નિર્માનીમાં નિર્માની ભક્ત મહારાજને બહુ વાલો, મોહન વરને માન સંગાથે વેરજો, સંતોએ પણ કીર્તનમાં લખ્યું। એટલે હનુમાનજી મહારાજનું દાસત્વ પણ અને હનુમાનજી મહારાજની ઉપાસના ભક્તિ એ માણસના જીવનનું માર્ગદર્શન છે। હનુમાનજી મહારાજ વૃંદાવનમાં, તુલસીદાસજી મહાત્મા, હનુમાનજી મહારાજ વનની કથા આવશે ને ત્યારે આવશે, મહારાજને દર્શન દીધા નીલકંઠ વર્ણી વેશે, ભૈરવનો જ્યારે નાશ ભગવાનનો કરવા માટે આવ્યા ત્યારે હનુમાનજી મહારાજ ભગવાનની સેવા કરી, ભગવાને માયાનો વિસ્તાર કર્યો। હનુમાનજીને કહે છે કે તમે અમારી રક્ષા કરી, નકર તો આજ ભૈરવ અમને ભક્ષી જાત। ત્યારે હનુમાનજી મહારાજ કીધું, દાસોસ્મી તવ હે રામઃ ધર્મનંદન મેમ સ્વરે। તમે ભલે ધર્મના પુત્ર બનીને આવ્યા પણ મારે મન તો તમે રામ જ છો। દાસોસ્મી તવ હે રામઃ, હે રામ હું તમારો દાસ છું, તમે મને તમારી માયામાં મોહિત ન કરશો, આ સેવકને યાદ કરજો। આ લોકના સુખ માટે તો હનુમાનજીને ભજવા પડે, એનો આશ્રય લેવો પડે। ડોબુ મહારાજ નો ગોતી દે, સમજી રાખજો, તમને ડોબુ હનુમાનજી જ ગોતી દે હો। જેનું જે કામ, કમ્પાઉન્ડર નું કામ કમ્પાઉન્ડર કરે, ડોક્ટર નું કામ ઓપરેશન ડોક્ટર કરી નાખે, કમ્પાઉન્ડર પાટો બાંધે, એકલા ડોક્ટર નું કામ નહીં ને એકલા કમ્પાઉન્ડર નું કામ નહીં હો, પાટો બાંધતા ડોક્ટર ને ન આવડે જોજો તમે, ઘણા મોટા સર્જન થઈ ગયા, પણ ઇન્જેક્શન દેવા માટે તો એના માટે કમ્પાઉન્ડર કે નર્સ જોઈએ. નર્સ ન જડે, શું કહેવાય, વેન્ટ ન જડે, એને ન જ જડે. એક સ્વામીને દાખલ કર્યા હતા મુંબઈ, તો ત્યાં તો મોટે ભાગે તો શું થાય કે નર્સ લેડીઝ હોય, બહેનો હોય સેવામાં, એટલે આપણે આપણી મર્યાદા પ્રમાણે ના પાડી કે ભાઈ બહેનો નહીં. ડોક્ટર પોતે બાટલો ચડાવવા આવે તો ચાર ચાર પંચર કરે કે સ્વામી મારે આ પહેલું વહેલું જ આવે છે, આવું કરવાનું કરો, કહો તમે લોહી લોહી કરી નાખે. એટલે જેનું જે કાર્ય છે એની પાસે જ થાય. તલાટીનું કામ કલેક્ટરથી ન થાય. તલાટી હોય ને તમારા ગામના, તલાટીનું કામ કલેક્ટરથી ક્યારેય ન થાય, યાદ રાખજો. તમે ગમે એવો મોટો ઇન્જિનિયર હોય પણ તગારું ભરીને સ્લેબ ભરવાનું કામ ઇન્જિનિયર ન કરી શકે. એ લીટા તાણી શકે, એ સ્લેબ બાંધી શકે, એ હરિયા વાળી શકશે, એના ઉપર એ કરી શકશે, એનું કામ જ નથી. જેનું જે કાર્ય છે એનાથી જ થાય. એટલે ક્યારેય કોઈ એમ ન નક્કી કરવું કે આપણે ડાયરેક્ટ ભગવાન પાસે પહોંચી જશું. એવો કોઈ બમ્પ નથી, એવો કોઈ પુલ નથી. તમે ડાયરેક્ટ ભગવાન પાસે પહોંચી જાઓ. બધા એના રસ્તા છે, એના બધા વિકલ્પો છે, ત્યાં થઈને જ જવું પડે. સત્ય માર્ગ બતાવે, સંતને માર્ગે જે વાળે એને ભજવાથી કોઈ વાંધો નથી. એ હનુમાનજી મહારાજની સેવા ભક્તિ ચાલુ કરી હો, શાના માટે, ભગવાનની રક્ષાને માટે, પોતાના બાળકની રક્ષાને માટે હનુમાનજી મહારાજને પૂજવાની, એની સેવા ભક્તિ ધર્મદેવને ભક્તિ માતાએ ચાલુ કરી છે. ત્યાર પછીની વાર્તા સહુ સાંભળ્યો, થઈ સાવધાન. હરિ ઈચ્છાએ ત્યાં આવ્યા માર્કંડેય ગુણવાન. ધીરે ધીરે ભગવાન મોટા થાય છે. ધર્મદેવને આંગણે અતિશય આનંદ છે. એ સમયમાં માર્કંડેય નામના મહર્ષિ પધારે, મહાન તેજસ્વી, વૈદિક પરંપરાને વરેલા મહાન વિદ્વાન. ધીમું રાખજો તો પ્રકાશ. માર્કંડેય ઋષિ પધાર્યા છે. ત્રિકાળદર્શી ને તત્વવેતા બ્રહ્મચારીનો છે વેશ. ધર્મને ઘેર આવ્યા સંગે લઈને બહુ શિષ્ય, ઘણા બધા શિષ્યોને સાથે લઈને ધર્મન ઘેર માર્કંડેય ઋષિ પધાર્યા છે. ધર્મદાદાએ સ્વાગત કર્યું છે, પોતાના ઘરમાં બેસાડ્યા છે, બેસવા માટે આસન આપ્યું છે, જલપાન કરાવ્યું છે. પૂછ્યું છે ક્યાંથી પધારો છો? આપ જેવા મહાપુરુષોનો આગમન અમારા આંગણા પાવન કર્યા, ખૂબ સરભરા કરી, ખૂબ સ્વાગત કરી. માર્કંડેય ઋષિ કહે છે કે તીર્થાટન કરતો કરતો આવું છું. માર્કંડેય મારું નામ છે, વેદ ને પુરાણ ભણ્યો છું, જ્યોતિષ સારી રીતે જાણું છું. ધર્મદેવ ભક્તિ માતાએ પૂછ્યું કે જાણો શું? તો કે જ્યોતિષ મારો વિષય છે, કારણ કે જ્યોતિષના માધ્યમથી આજે ભગવાનના દર્શન થવાના હતા. હો, જેનું જે માધ્યમ હો, જે ટાઈમે જે માધ્યમથી પરમાત્માની પ્રાપ્તિ થાય એ માધ્યમ માણસે સ્વીકારવું જોઈએ. હોય સમયે સમયે ભગવાનને ભજવાના ભગવાનની પ્રાપ્તિના ઉપાયો અલગ અલગ હોય. ગોપીનાથજી મહારાજના મંદિર બનતું હતું ત્યારે ભગવાનને રાજી કરવા માટે પાણા ઉપાડવા એ માળા કરતા શ્રેષ્ઠ હતું, એવું મહારાજે ખુદે કીધું. કારણ કે પુરુષોત્તમ નારાયણ પોતે માથા ઉપર પાણા ઉપાડતા હતા. કોઈ એક સંત ખાલી માળા જ ફેરવા કરે, પાણા ન ઉપાડે. મહારાજે કીધું લાકડા તાણે, લાકડા કે આ બંધ કરીને પાણા ઉપાડ, એટલે તને કોટી માળાનું ફળ મળશે. એમ કરીને મહારાજે માળા મુકાવી દીધી. એટલે જે ટાઈમે ભગવાનની પ્રાપ્તિનો જે સરળ રસ્તો હોય એમાં ભગવાનની પ્રાપ્તિ થાય. પછી આપણે પકડીને બે જાય, આ જ રસ્તે ભગવાન મળે, બીજે રસ્તે ન મળે તો લાંબુ બહુ થાય, તો સરળતાથી ન પ્રાપ્ત થાય. એટલે માર્કંડેય ઋષિ નક્કી કર્યું છે કે જન્મો જન્મ થઈ ગયા, યુગોના પરિવર્તન થઈ ગયા, આ બાળ પ્રભુ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પધાર્યા છે, એના પ્રગટ દર્શન કરવા છે. કોના આશરે કરવાથી દર્શન થશે અત્યારે નક્કી થયું છે, જન્મ થયો છે. માતાને પિતાના પ્રશ્નમાં ઈશક છે કે હું કઈક જ્યોતિષ જાણતો હો તો કઈક પૂછવું છે. બહેનોને સવિશેષ જ્યોતિષોનો વિષય હોય, કોઈક આવીને કઈક કહે ને, અને એમાં જો છોકરો ઘરમાં કોઈક માંદો પડે ને એટલે ઘર બદલે પાર, એ ક્યાંય કઈક નડે છે, ઓલા બાપુ જ્યોતિષ આવ્યા થી કહેતા હતા, અહીંયા તકલીફ જ છે, હવે અહીં રહેવું જ નથી. પણ તમે વધારાનું ખાઈ આવ્યા છો એટલે પેટમાં દુખે છે, ન ખાવાનું ત્યાં ખાઈ આવ્યા છો, ગળસી આવ્યા છો. આપણે કર્મ પીડા ઉભા કરી છે, એમાં મકાનનો વાક નથી. જ્યોતિષી તો એનું પેટનું કરવા માટે બિચારો આવ્યો હોય. આપણે એમ કહે છે ને કે જ્યોતિષી આવ્યો એટલે ભાઈને કીધું કે તમને મંગળ નડે, કે મંગળ સોનાની વીંટીમાં મંગળનો ગ્રહ નંગ પહેરી અને રહેશો ને તો 12 મહિનામાં મંગળ નડતો બંધ થઈ જશે. કે પણ સોનાની વીંટી પહેરવાનો વ્યાત હોય તો મંગળ નડ્યો કહેવાય? એ વ્યાત નથી એટલે તકલીફ છે અહીંયા. કે એટલે જ્યોતિષી કીધું ભાઈ મંગળ નડતો બંધ કરવો હોય તો સોનાની વીંટીમાં નંગ પહેરવું જ પડે મંગળનું. એટલે આને સોની પાસેથી માથે કર્યું, આપણે કહીએ ને માથે કર્યું, વ્યાજે લીધું હોનું, વીટી પહેરી. 12 મહિને જ્યોતિષી આવ્યા એટલે પાછો આ ભાઈ આવ્યો કે કેમ છે? તો પેલા ખાલી મંગળ નડતો હતો, હવે ભેગો હોની નડે જ, કે બે નડવા મળ્યા, કે બજારે નીકળ્યું નથી થતું. એમ કહે છે કે ઓલું હું પછી માણસની કર્મ પીડા સૌથી વધારે નડે. સત્સંગના અભાવે મળેલી સંપત્તિ માણસને સુખ ક્યારેય ન આપે, યાદ રાખજો. ગમે એટલી ગાડીઓ હોય, બંગલા હોય, મોટર હોય, પૈસા હોય, સંપત્તિ હોય, મોટો જબરો પરિવાર હોય, એક સત્સંગનો અભાવ હોય એટલે સુખરૂપ ન હોય. દુનિયાની દૃષ્ટિએ દેખાતું હશે, હૃદયમાં એ સુખ નહીં આપતો, યાદ રાખજો. સત્સંગને અભાવમાં મળેલી સંપત્તિ માણસને દુઃખરૂપ થાય છે, સુખરૂપ નથી થતી. એક ભાઈએ આત્મહત્યા કરી લીધી, ધનપતિ માણસ વિદેશમાં, એને એની સુસાઇડ નોટમાં લખ્યું, મને કોઈને અરે વાંધો નથી, હું મારાથી થાકી ગયો છું એટલે મરી જાઉં છું. શાનાથી થાકી ગયો? મારાથી થાકી ગયો કે સવારે ઉઠું, નાવ ધો, નાસ્તો કરું, છાપું વાંચું, ટીવી જો, ધંધે જાઉં, બપોરે લંચ લઈ લો, સાંજે આવું, પાછો ઘડીક ટીવી જો, હોઈ જાઉં. આ શટલ જેવી જિંદગીમાં મને રસ નથી, કે એને જિંદગી સટલ થઈ ગઈ. લોટરી લાગી પણ વાપરતા ન આવડે તો શું થાય? જિંદગી સટલ થઈ જાય. સત્સંગના અભાવે માણસનું જીવન સટલ થઈ જાય છે. ગડડા ઢસા, ગડડા ઢસા, વાડીથી ઘર ને ઘરથી વાડી, દુકાનથી ઘર ને સ્કૂલથી ઘર ને સ્કૂલ, આ જિંદગી નથી. જિંદગીમાં કંઈક કંઈક રહસ્યો નીકળવા જોઈએ. સવારનો સૂર્યોદય જીવનમાં કંઈક નવું ન આપે ને આપણને, તો કાલ સૂર્યોદય થયો, આજ ઉદય થયો, એમાં શું ફેર આલો? 8 દિવસ એક ના એક રીંગણા રીંગણા રીંગણાનું શાક ભાવશે. ગમે એવો સુરીર હોય, નવમે દી કહેશે કે ભાઈ હવે બદલો થારો છે, ઘરના થાય તો ખાય ખાય કરવાના. 8 દિવસ એક ની એક વસ્તુ નહીં ભાવે. તો આપણા જીવનમાં એકનો એક વિચાર, એકનું એક કર્મ, એકની એક મર્યાદા, કાયમ ને કાયમ. જો જીવનમાં હૃદયને આહલાદક વસ્તુ કંઈક નવી આપણે નહીં ગોતીએ તો આપણને જીવન ભારરૂપ થઈ જશે. ભલે આપણે જીવીએ છે, જીવવા ખાતર જીવીએ છે, પણ આનંદથી જે જીવીએ, મસ્તીથી જે જીવીએ, એ વસ્તુ અલગ છે. એ સત્સંગના અભાવે ક્યારેય ન મળે. પદાર્થ મળશે, વસ્તુ મળશે, આ લોકનું સુખ આપણને દેખાતું હશે, પણ અંદરથી જે આનંદ થવો જોઈએ, અંદરથી જે લાગણીઓ થતી જોઈએ, પરિવારમાં જે હેતપ્રીત જામવું જોઈએ, એ નહીં થાય. પછી તો લો જીવીએ છે, મરવા ખાતર જીવીએ છે. મરવાનો જીવ નથી આવતો એટલે જીવીએ છે એમ કહેવાય. હું ઘણા માણસો વાત વાતમાં કહેતા, આના કરતા તો મરી જાવ સારું. હું કે પણ રોય કેવો કોને, તને મરી નથી શકાતું, જીવ નથી આવતો એનું પણ કારણ છે. મરવાની પણ એક મજા છે, પણ ક્યારે જો ભગવાનને ભજ્યા હોય, સાધન કર્યું હોય, તો માણસને મૃત્યુનો ભય ન સતાવે. આપણા સંતોએ લખ્યું, મરને સે સબ જગ ડરા, મેરે મન આનંદ, કબ મિલી હું, કબ ભેટી હું પૂરણ પરમાનંદ. ભગવાનનો ભક્ત છે એ તો મૃત્યુની રાહ જોઈને બેઠો હોય, ક્યારે ભગવાન આવે ને ક્યારે ઉપડું, કારણ કે એને ખબર છે આપણું પ્રમોશન થયું છે. પ્રમોશન થયું હોય તેથી વહેલો ઉઠે હો, આજ કે વહેલું સંભાળી લેવું સ્ટેબલ. વળી કંઈક સ્ટી આવ્યો હોય તો પાસે અટકાય, એના કરતા વહેલા ઉઠીને ચાર્જ લઈ જ લેવો છે. મૃત્યુ સારું કર્મ કર્યું હોય તો માણસના જીવનનું પ્રમોશન છે, એટલે એને મરવાની પણ મજા હોય. પણ આપણને મરવું ગમતું નથી, કારણ કે ખબર છે ત્યાં તરવાનું નથી, ને બુડવાનું છે મર્યા પછી પાછું. જન્મ મરણ ગર્ભવાસ લક્ષોરાશિના ફેરામાં પાછું આવવા જવાનું નક્કી છે. માર્કંડે ઋષિ પધાર્યા છે ધર્મદેવને આંગણે. કોણ આવ્યું? માર્કંડે મહર્ષિ પધાર્યા. નક્કી કર્યું છે કે આજ ભગવાન જ્યોતિષના માધ્યમથી પ્રાપ્ત થવાના છે. શાના માધ્યમથી? જ્યોતિષના માધ્યમથી. એટલે માર્કંડેય ઋષિ બોલ્યા, જ્યોતિષનું ખૂબ સારું જાણો છો, ત્રણ કાળનું જાણો છો કે? ત્યાં તો ધર્મદેવને ભક્તિમાં તો સામે મળ્યા જોવા, આ તો આપણે તો દોડવું હતું ને ઢાળ મળ્યો, સ્વયં જ્યોતિષી આપણે ત્યાં પધાર્યા. ધર્મદેવે પ્રાર્થના કરી, ભગવાનની કૃપાથી અમારે ત્યાં બાળકનો જન્મ થયો છે, હજી નામકરણ સંસ્કાર કર્યું નથી, માટે આપ તો જ્યોતિષ જાણો છો તો આપ નામકરણ સંસ્કાર કરો ને, અમને તો એટલું જોતું જ હતું. પંચાંગ ટીપણું કાઢ્યું, પાના ફેરવા, એને ખબર જ હતી સ્વયં પરબ્રહ્મ પધાર્યા છે. અને ભગવાનના પ્રાગટ્યનો અવસર એટલે ગ્રહ નક્ષત્રો તારાઓ ભગવાનની ઈચ્છા મુજબ બધાને ગોઠવાય જ જવાનું હોય. હો માલિક જયારે આવે ને ત્યારે બધા ચાકરો પોતપોતાની જગ્યા પકડી જ લે, એને ખબર પડે કે માલિક હાલ્યો આવે છે એટલે બધા પોતપોતાની જગ્યાએ ગોઠવાય જાય, બધાને પહેરા નક્કી જ હોય, બધા સ્થિર થઈ જ જાય. જ્યારે માલિકને પ્રગટ થવાનો અવસર છે ત્યારે ગ્રહ નક્ષત્ર તારા બધા સ્વસ્વસ્થાને વ્યવસ્થિત ગોઠવાઈ ગયા છે, અને છતાંય મનુષ્ય ભાવે પ્રભુ પધાર્યા છે. માર્કંડે ઋષિ માનવ ભાવે આજે ભગવાનના જન્માક્ષર જોવે છે, ભગવાનનું નામકરણ સંસ્કાર કરવું છે ને એટલે જન્માક્ષર જોવે છે. જોયું છે, સ્વામી લખે છે, વળી કર્કના ચંદ્રમાં આવે રે તેનું નામ હરિ એવું કાવે રે.
એક તમે બીજા જે આશરશે રે તેની આપદા સર્વે હરશે રે,
માટે હરિ એવું એનું નામ રે સૌને સમરતા સુખધામ રે.
બળી ચૈત્રમાં જન્મ થાય રે તેને કૃષ્ણ પણ કહેવાય રે.
સારું સુંદર તન છે શ્યામ રે માટે એનું કહીએ કૃષ્ણ.
મૂર્તિ જોઈને જન ના મન રે તાણી લેશે તે માટે એ કૃષ્ણ રે.
વળી બેવું નામ માળી કરે કહેશે જે જન જે કરે વિવેક રે. માર્કંડે ઋષિ નામ વિધાન સંસ્કાર કરતા કહે છે, કર્કનો ચંદ્રમા છે એટલે એમનું નામ હરિ એવું પાડું છું. હરિ સત્સંગી જીવનમાં સ્વામી લખ્યું, હરિ હરતી પાપાની દુષ્ટ ચિત્ત રખી સ્મૃત. હરિ નામનું સ્મરણ કરવા માત્રથી જીવાત્માના પાપ છે એ હરાઈ જાય છે. હરિ હરતી પાપાની દુષ્ટ ચિત્ત રખી સ્મૃત. દુષ્ટ ભાવે પણ હો ભાવે કુભાવે પણ નામ લેશે. સંતો લખ્યું ભાવે કે કુભાવે ભગવાનનું જે નામ છે જીવાત્માના કલ્યાણનું સાધન છે. જન્મ મરણ ગર્ભવાસના લક્ષરસના ફેરામાંથી મુક્ત થવાનો રસ્તો છે. અજામિલ કર્મ ક્યાકીના નહીં કછુ દાન ભેદીના કેવલ હરિ નામ કોલીના દિયા યમ પાસ સે તારી. ભગવાનનું નામ જીવાત્માને યમ યાતનામાંથી મુક્ત કરાવનારું છે. એટલે અહીંયા માર્કંડે ઋષિ કહે છે, કર્કનો ચંદ્ર છે એટલે હરિ એવું નામ પાડું, એના આશરે જે આવશે એના સર્વે આપદા એને હરિ લેશે, બધી દુઃખને જે દુર્દશા છે એને ક્ષમી લેશે, એને હરિ લેશે એટલે એનું નામ હરિ પાડો છો. વળી ચૈત્ર મહિનામાં જન્મ છે એટલે નામ કૃષ્ણ પાડો છો. કૃષ્ણ ધાતુનો અર્થ થાય છે આકર્ષણ કરવું, ખેંચવું, વ્યાકરણનો વિષય છે. પોતાના સદગુણો કરીને અનંત જીવાત્માને અનંત ભક્તોને પોતામાં સમાવી લેશે, પોતા તરફ આકર્ષિત કરશે એટલે એનું નામ કૃષ્ણ પાડો છો. સુંદર મજાનું જેનું તન છે શરીર છે દિવ્ય એટલે કૃષ્ણ એનું નામ પાડું છું. વળી બે નામ ભેગા કરીશું એટલે હરિકૃષ્ણ એવું ત્રીજું નામ પડશે. આપણે ભગવાન હરિકૃષ્ણ મહારાજને ભજીએ છીએ. પણ દુષ્ટ ભાવે પણ ભગવાનનું નામ છે એ જીવાત્માના કલ્યાણનું સાધન છે. ગમે તે ભાવે લ્યો, હસતા હસતા લ્યો, રડતા રડતા લ્યો, રીંસ ચડી જાય ને બોલી જાઓ, તો નામ તો ભગવાનનું લેવાય ગયું ને. ભગવાનના નામને સંતોએ સાકરનું નાળિયેર કીધું છે. સાકરનું નાળિયેર, સાકરનું નાળિયેર હોય ને એમાં ત્યાગ ભાગ નો હોય કઈ, એના છોડા નો હોય, એના કાચલા નો હોય, એ બધું હરખું જ હોય. પછી સાકરનું નાળિયેર હોય અને ગમે બાજુથી તમે ખાવ તો ગળી જ લાગે ને. રાતે ખાવ, દિવસે ખાવ, કોક ખવરાવે ને ખાવ, પ્રેમથી કોઈ સાકરનો ગાંગડો આપે ને ખાવ, તોય ગળ્યો લાગે. આપણે હાથે ખાઈ તો વેચાતી લઈને ખાવ કે ચોરીને ખાવ, તોય ગળી લાગે. ડાયાબિટીસ વાળા નહીં ગળી લાગે, એને તો બહુ ગળી લાગે. પછી એ ખાનગીમ ખાઈ લે, પાછો ઘરમાં ખાવા ન દે ને તો રસોડામાં જઈને ખાનગીમ ખાઈ લે. જેનો જેની ના પાડે ને એનો માણસને વધારે ઈસક થાય છે. અને એમ છે માણસનું મન છે. એટલે ભગવાનનું નામ શું છે? સાકરનું નાળિયેર છે. એને કોઈ પણ અવસ્થામાં લઈ પ્રેમથી ખાય તો વધારે મજા આવે ને. કોઈ પણ વસ્તુ છે પ્રેમથી, લાગણીથી, ભાવથી મળે તો વિશેષ આનંદ છે. એટલે ભગવાનને જ્યારે ભજવા ત્યારે ભાવથી ભજવા. અને નામ કેવા સરસ પાડ્યા છે. આજકાલના નામ તો આમ ધનુર ઉપડી જાય એવા પાડે છે લોકો. કઈ મેળ ન હોય, હાથ પેઢીની પરંપરાને મેળ ન હોય, આપણી સાંસ્કૃતિક પરંપરાનો કોઈ મેળ ન હોય અંદર. કૂતરાના છોકરાના નામ હરખા હોય, બોલો બેના નામ હરખા, ખબર ન પડે કૂતરાને બોલાવે છે કે છોકરાને બોલાવે છે. આપણી ભારતીય પરંપરાના કેટલા સુંદર સુંદર નામ છે જેમાં આપણી કઈ સંસ્કૃતિનો અંશ સમાયેલો હોય. આપણી ભારતીય સંસ્કૃતિના ધરોહર રૂપ મહાપુરુષો થઈ ગયા, ભગવાનના અનંત અવતારો થઈ ગયા, આપણા રાષ્ટ્રભક્તો થઈ ગયા, મોટા મોટા રાજાઓ થઈ ગયા કે જેના ઉપરથી પૃથ્વીના નામ પડી ગયા, જેના ઉપર આખા વંશો ચાલ્યા. પણ પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ, દાદાને નામ ન આવડે, છોકરો ગઢો થાય ત્યાં સુધી નામ ન આવડે, પછી કાં કાનો ને કાં લાલો, બે જ હાલે. લાલાને ઘેર લાલો થયો, એને ઘેર લાલો થઈ ગયો, તો એ કાનો જ રહે, કારણ કે દાદાને જીભ ઉપડતી જ નથી, એને નામ આવડતું જ નથી. તમારા સંતાનોના નામ શાસ્ત્રી પાડજો, જેનાથી આપણી પરંપરા સચવાય રહે. સહેજે સહેજે આપણી પરંપરાની આપણને યાદ આવે, આપણી પરંપરાની યાદ આવે. સરસ નામ પાડ્યું ભગવાનનું, હરિ કૃષ્ણ બંનેને સંલગ્ન કર્યું. હરિકૃષ્ણ એવું અદભુત નામ આપ્યું છે. આજે કળિયુગમાં હરિકૃષ્ણ નામ જીવાત્માનું તારણહાર બની ગયું છે. પછી ભગવાનનો બધો મહિમા કીધો છે, અદભુત મહિમા કીધો. માર્કંડે ઋષિ ગાવા જ લાગ્યા કે તમારા દીકરા કેવા થશે, એની કે વાત જ આવો. ત્યાગ, યોગ, ધર્મ, પાંચ ગુણે અદભુત શિવજી જેવા મહાન થશે, જેથી એનું નામ નીલકંઠ પડશે. ગુણે કરીને અતિશય મહાન થશે, કથા સાંભળવામાં પૃથ્વીરાજાને જેવા થશે. પૃથ્વીરાજાને જેમ કથા શ્રવણમાં રૂચિ હતી, એટલી રૂચિ તમારા દીકરાને થશે. પૃથ્વી યજ્ઞ કર્યો ને, 100 યજ્ઞનો પ્રારંભ થયો. ઇન્દ્રને બીક લાગી કે આ 100 યજ્ઞ કરી દેશે તો મારો ઇન્દ્રાસન જશે. અશ્વ ચોરી લીધો, છેવટે ભગવાન સમાધાન માટે આવ્યા. અને ભગવાને પૃથ્વીરાજાને કીધું, માગ માગ તને શું આપો. ત્યારે પૃથ્વીરાજાએ કીધું કે તમારી કથા સાંભળવા માટે મને 1000 કાન આપો. કેટલા કાન માગ્યા? હવે આમાં ક્યાં રહે 1000 કાન? સામે ક્યાં અંગની મર્યાદા છે, 1 અંગ વધારે હોય તો સારું ન લાગે. પણ પૃથ્વીરાજે ભગવાનની પાસે કાનની એટલી બધી શ્રવણ શક્તિ માગી કે 1000 કાનથી શ્રવણ કરવાની જે તાકાત છે એટલી મને આપો. અને એ કાને કરીને ખાલી માત્ર ને માત્ર ભગવાનની કથાનું શ્રવણ કરો, બીજું કાંઈ નથી કરવું. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું છે કે જેને કથા વાર્તામાં રૂચિ નથી એના જીવનમાં રૂડા ગુણ આવતા નથી. રૂડા ગુણનો શોરૂમ છે કથા. એટલે મોલ છે, મોલ કે ને આપણે ત્યારે મોલની દુનિયા થઈ ગઈ છે. અહીંયા રૂડા ગુણ મળે છે. શું મળે છે? માણસના જીવનમાં પરિવર્તન આવે છે. માણસને જીવવાની જડીબુટી છે ભગવાનની કથા છે. કોઈ સંતોએ શાસ્ત્રને રેડીમેડ સ્ટોર કીધો છે. કપડાનો રેડીમેડ સ્ટોર હોય ને તેમાં
બાળકથી આરંભીને વૃદ્ધ કોઈ પણ જાય ને તો એના માપના લુગડા મળી જાય ત્યાં. આપણે ઘેર માપ લેવાનો આવ્યો હોય, દરજીને ન મોકલ્યો હોય કે ફલાણા ગામથી આવવાના છે તેનું માપ લઈ આવી, લેવા આવે તો એના માપનું થઈ જાય, તો માપ થઈ જાય. એટલા બધા માસ્ટર માપ હોય અંદર કે દરેકના માપનું કપડું ત્યાં મળી જાય. એમ ભગવાનની કથારૂપી જે શાસ્ત્ર છે સત્સંગી જીવન ભક્ત ચિંતામણી જેવા ગ્રંથ, માણસને મોક્ષ પથ માટેનો રેડીમેડ સ્ટોર છે. કોઈને ભક્તિમાં રુચિ છે, ભક્તિની મહાનતા. કોઈને જ્ઞાનમાં રુચિ છે, જ્ઞાનની મહાત્મા. કોઈને સેવામાં રુચિ છે, સેવાનું મહત્વ. બધી વસ્તુનું આ મહત્વ બતાવી દીધું. જેને જેમાં રુચિ હોય અને જેમાં રુચિ હોય એ પ્રમાણે આગળ વધીએ ને તો જ વિશેષ માણસનો વિકાસ થાય, વિસ્તાર થાય. તમારા છોકરાને ડોક્ટર થવું છે ને તમારે એને પોલીસ બનાવો તો બે મેળ નો થાય, બખડજંતર થઈ જાય. એની રુચિ ક્યાં છે, એને વિશેષ ભાવ ક્યાં છે, તમે એને એ પ્રમાણે માર્ગદર્શન આપશો તો એનો વિશેષ વિસ્તાર થશે. એમ શાસ્ત્ર છે રેડીમેડ. માણસની ઈચ્છાનુસાર ભજન ભક્તિ સાધન અને પરમાત્માની પ્રાપ્તિના વિકલ્પો આની અંદર બતાવ્યા છે. જનકના જેવા મહાન વૈદેહી થશે, અંબરીશના જેવા મહાન ભક્તિવાન થશે કે, અને દાસત્વમાં હનુમાનજી મહારાજ જેવા થશે કે, ઈષ્ટનિષ્ઠમાં ઉમા જેવા થશે, સદાગ્રહમાં કૃષ્ણ વિશે પ્રહલાદના જેવા મહાન ભક્ત થશે. અનેક ભગવાનના ભક્તો દોષને દૂર કરવામાં, સદગુણોને લેવામાં દત્તાત્રેય જેવા થશે. ભાગવતજીમાં કથા આવ્યો, દત્તાત્રેય 24 ગુરુ બનાવ્યા, કૂતરાને ગુરુ બનાવ્યો. દત્તાત્રેય કૂતરાને ગુરુ બનાવ્યો, વેશ્યાને ગુરુ બનાવ્યો એમ કહેવાય છે. દત્તાત્રેય વેશ્યાને ગુરુ બનાવ્યો. દરેક વસ્તુમાં કાંઈ ને કાંઈ ગુણ પડેલો હોય છે. માણસે ગુણગ્રાહી થવું જોઈએ. પણ આપણો સ્વભાવ એવો છે કે એનો દોષ હશે ને એ જ દેખાશે. ઠીક છે બધું, હવે ભલે માળા ફેરવે, ભજન કરે, કીર્તન કરે, બધું સારું, પણ આમ આવો છે એમ કે છે. નકર માણસે સદગુણ એવો લેવો જોઈએ, ભલે ને પાપ કરે, આ કરે, તે કરે, પણ બે વાર મંદિરે તો જાય છે, આપણે જવા મળીએ. ગુણના ગ્રાહી થઈ, જેને મધુમક્ષિકા ન્યાય કહેવામાં આવે છે. મધની માખ હોય ને એ ગમે ત્યાં બેસે, અંદરથી મધ લે, એવો અમૃત સિવાય કાંઈ ન લે. લીમડે બેસે, ઉકરડે બેસે, વિષ્ટા ઉપર બેસે, ગમે ત્યાં બેસે, એમાંથી લેશે શું? માત્ર ને માત્ર સારી વસ્તુ લેશે. એટલે ગુણગ્રાહી બનવું જીવનમાં. કોઈના સદગુણો છે એને ચોરવા, એના દુર્ગુણો એને મુબારક. શાકભાજી લેવા જાવ તો સારું સારું લ્યો છો ને, પાકી ગયેલી ભીંડાની શીંગો વીણે, આમ ડીટિયા ભાંગે, આમ એનો ડીટિયા ભાંગે ભાંગે ને મૂકો પડ્યું કે આ બિયારણ થઈ ગયું, આ નકમું, આ કામમાં ન આવ્યું, વેઢા વાળા રીંગણા ન લઈએ આપણે, અંદર ઈયળ નીકળે, ખરાબ લાગે. ઝાળે પડી ગયેલા ગલકા લેવાય, એનું શાક થાય. આ શાકભાજી લેવા જવાનો વિષય નથી, આપણા જીવનનો વિષય છે. આપણે જયારે આ જગતની માર્કેટમાં નીકળીએ ને ત્યારે માર્કેટમાંથી પ્રત્યેક પાસેથી સદગુણ લેવા, સદગુણ લેવા, અને સદગુણનો ભંડાર આપણે ભરી દેવા આપણા હૃદયમાં. એટલે શાસ્ત્રો એમ કહે છે કે માણસે ગુણગ્રાહી થવું, હંમેશા માટે ગુણગ્રાહી થવું. અહીંયા માર્કંડે ઋષિ ધર્મદેવ ને ભક્તિ માતા ને કહે છે તમારા દીકરા દત્તાત્રેય જેવા ગુણગ્રાહી થશે. ભગવાને પ્રત્યેક વસ્તુમાંથી ગુણ લીધા હો, નકર તો મહારાજ વનમાંથી નીકળ્યા તો કેટલા ગંજેરી ભંગેરી જાત જાતના મળ્યા, તો મહારાજ ગંજેરી ભંગેરી ન થઈ ગયા હોય? કેટલાય ગાંજો પીનારા, કેટલા હોકા પીનારા, કેટલા મદિરાનું પાન કરનારા, કેટલાય માંસ ભક્ષણ કરનારા, કેટલાનો યોગ થયો, પણ ભગવાને એમાંથી એ કાંઈ ન લીધું. એમાંથી જે સારું લેવાનું હતું એ જ લીધું. આપણા જીવનમાં પણ ગુણગ્રાહી થવું. એટલે આપણે કોકને ઉપદેશ આપતા હોય ને તો એમ કે પહેલા તમારું કરો, તમારું શું કે તમારે આરે ફરે છે એનું કરો, કાંઈ એમ કે ભાઈ એનું જે થવું એ થશે, તારા સારાની વાત છે, તને રાખે તો રાખ, તને સારી લાગે તો રાખ, નકર અમારી પાછી. ખલ શર્ષપ માત્રાણી પર છિદ્રાણી પશ્યતિ આત્મનો બિલુ માત્રાણી પશ્ય નપી ન પશ્યતિ. સુભાષિત સૂત્ર છે કે માણસ બીજાના નકરા છિદ્રો જોયા કરે છે. પોતાના ગમે એટલા દુર્ગુણો હોય તો માણસ જોતો નથી, અને એ માણસ હંમેશા દુઃખી થાય છે. બીજાના ગુણનું દર્શન કરવું અને પોતાના દોષનું દર્શન કરવું આ માણસના જીવનની ઉન્નતિનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. દત્તાત્રેય ભગવાને 24 ગુરુ બનાવ્યા, માર્કંડે ઋષિ કહે છે કે તમારા દીકરા દત્તાત્રેય જેવા જશે. અને અધર્મ ને જીતવામાં યુધિષ્ઠિર જેવા મહાન થશે, દાતામાં રંતિદેવ જેવા રાજા થશે, દાન કરવામાં રંતિદેવ જેવા થશે જેણે પોતાના અંગના દાન કરી દીધા, પ્રભુ ભજવામાં નારદજી જેવા થશે. નારદજીના બીજા બધા ગુણો આપણે ગોતીએ પણ એ ભજન કેટલું કરતા હતા, એ ભગવાન એક જ ગુણ લીધો. કેવો લીધો? ભગવાન ભજવાનો, કોઈને લગાડવાનો નહીં. આપણે ઘણા કે આ નારદજી જેવા છે, પણ નારદજી ખાલી લગાડવામાં મહાન નહોતા, નારદજી અખંડ ભગવાનનું ભજન કરવામાં પણ મહાન હતા. એટલે નારદજીના જેવા થશે. અનેક ભગવાનના ગુણો એનું વર્ણન જયારે માર્કંડેય ઋષિ કરવા લાગ્યા છે, છેવટે માર્કંડેય ઋષિને એમ થયું છે કે જેના દર્શન કરવા માટે આંગણા સુધી આવ્યો, આવ્યા પછી આનંદનો કોઈ પાર નથી, પણ પ્રત્યક્ષ દર્શન તો થતું નથી. જન્મનો સમય જોઈ, જન્મકુંડલી કરી અને એના મુજબ એના ગુણ દોષોનું અહીંયા વર્ણન કરી દીધું, પણ અહીંયા સુધી આવ્યો ને દર્શન નહીં થાય. માર્કંડે ઋષિ માતા ભક્તિને કહે છે કે દેવી, જેનું જ્યોતિષ જોયું, જેના જન્માક્ષર કર્યા, જેનું નામકરણ સંસ્કાર કર્યું, એ લાલાના દર્શન તો કરાવો, એ છે ક્યાં? માતા ભક્તિ તેડીને આવ્યા, બાળ પ્રભુના દર્શન કરી માર્કંડે ઋષિ પાવન થઈ ગયા. આંખમાંથી હર્ષના આંસુઓ પડવા લાગ્યા, રોમાવલી ખડી થઈ ગઈ. જીવનની સાધના છે એનું આજે ફળ પ્રાપ્ત થઈ ગયું, નાચી ઉઠ્યા છે, હૃદય થનગનાટ કરવા લાગ્યું છે, ભાવ વિભોર થઈ ગયા છે, આંખમાંથી આંસુઓની ધારાઓ વહે છે. ધર્મદેવ ને ભક્તિ માતા જોઈ રહ્યા કે આટલો આહલાદ કેમ. માર્કંડે ઋષિ ભાવ સમાધિમાં ડૂબી ગયા, ભાવ સમાધિમાં ડૂબી ગયા, એટલો આનંદ થયો, એટલો અહોહ થઈ ગયો. તમે જો ગોપીનાથજી મહારાજની સામે ભાવથી ઉભા રહેશો ને તો ખબર નહીં કેવો આનંદ છૂટશે, તમને ખ્યાલ જ નહીં રહે. ભાવ વિભોર, પછી ગમે ઠોહા મારે તમે ખસજો જ નહીં. હો, ઘણા ને પાછળ દર્શન કરવાની ભાવના હોય, પણ આપણું તાર મન એકાકાર થઈ ગયું હોય, એટલે ઘણા માન અપમાન સહન કરીને પણ તમે જાળે પકડીને ઉભા જ રહેશો, ગમે એટલા ધક્કા મારે, ગમે એ કરે. આ આ ભગવાનની સાથેનો જે ભાવની એની એકાત્મતા છે, માર્કંડે ઋષિ ભાવ વિભોર થઈ ગયા છે. ભગવાનના દર્શન કરીને તો એટલા પાવન થયા, જીવન ધન્ય બની ગયું હોય, આંખમાંથી ચોધાર આંસુ છે, ગળગળા થઈ ગયા છે, ઉંગળાઈ ગયા છે, ખૂબ પેટ ભરી ભરીને બાળ પ્રભુના દર્શન કર્યા. અને પછી ધર્મદેવે માર્કંડે ઋષિની પૂજા કરી છે. પછી વસ્ત્ર ઘરે ણાને ઘર રે આ કવિ વિધ ભાત્યનાન રે થયા માર્કંડે પ્રસન્ન રે રયાતિ પછી દોયદન રે પછી દૈયા શિષ મુનિ રાય રે
ગયા શિષ સહિત પ્રયાગ માય રે પછી ભક્તિ ધર્મ રાજી થઈ રે સુતને ઓલાવે નામ દઈ રે
ચાર માસ વિચારે બેઠો પાંચમો માસ પુનિતારે
ત્યારે રૂડે દિવસે દંપતિ રે મહી બે સારા સુખ મૂર્તિ રે
વરા હે સહિત વસુંધરા રે પૂજી પ્રીત તોડા વિપરા રે
કર્યો મોટો ઉત્સવ તે ધન રે જમાડિયા બહુ વિપ્રજન રે
ભગવાન નામકરણ સંસ્કાર થયો. માર્કંડે ઋષિની સેવા કરી બે દિવસ સુધી માર્કંડે ઋષિ રોકાયા, જે ક્ષણવાર ક્યાંય ન રોકાય હોય એની જગ્યાએ બબ્બે દિવસ સુધી ભગવાનના દર્શનના ભાવથી ત્યાં માર્કંડેય મહર્ષિ રોકાયા છે. ધર્મ દે દે, દાન દક્ષિણા આપી છે, આ તો અયાચક બ્રાહ્મણ છે, આપેલું કોઈને આપી દીધું, પોતાના શિષ્યો સહિત પધાર્યા, હવે માતા ભક્તિ ને ધર્મ બાળપ્રભુને નામ લઈ લઈને બોલાવે છે, અત્યાર સુધી તો લાલો કાનો મુનો જ્યાં સુધી નામ ન પાડે ત્યાં સુધી શું કહેશો કે લાલો કાનો મુનો, આ બધા સાર્વજનિક નામ કહેવાય, હવે નામાભિધાન કર્યું છે એટલે ભગવાનને નામ લઈ લઈને બોલાવે છે, મયા ભક્તિ બાળપ્રભુને હુલસાવે છે તો કૃષ્ણ કઈને બોલાવે છે, કોઈ હરિ કઈને બોલાવે છે, કોઈ હરિકૃષ્ણ કઈને બોલાવે છે, પ્રભુ પોતાની આંખો પટપટાવે છે, બોલવાની કોશિશ કરે છે, હજી 4 મહિનાના થયા છે પણ બોલવાની પ્રભુ કોશિશ કરવા લાગ્યા છે, ધર્મદેવને આંગણે બાળપ્રભુ રમે છે, આનંદનો પાર નથી, 5મા માસમાં પ્રવેશ કર્યો છે ત્યારે નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે કે ભગવાનનો ભૂમ્યુપ વ્યસન સંસ્કાર કરવાનો છે, એટલે પૃથ્વી ઉપર પ્રથમ પ્રભુને બેસાડવાનો, 5મા મહિના ન થાય પછી એને પૃથ્વી ઉપર બેસાડવાનો સંસ્કાર કરે છે, એટલે વરાહ ભગવાનનું પૂજન કર્યું અને પૃથ્વીનું પૂજન કર્યું, કારણ કે ભગવાન વરાહના પૃથ્વીને ધારણ કરનારા છે, ભગવાન વરાહ કોણ છે, પૃથ્વીને ધારણ ભગવાન વરાહ કરી રહ્યા છે, એટલે ભગવાન વરાહની પૂજા કરી પૃથ્વી થકી બાળકની રક્ષા થાય, પૃથ્વીનું પૂજન કર્યું ભગવાન વરાહનું પૂજન કર્યું, ધર્મદેવને આંગણે અતિશય આનંદ છે, મોટો ઉત્સવ કર્યો હો ભગવાનને, ભૂમ્યુપવેશન સંસ્કાર કર્યો ને તો પણ બહુ મોટો ઉત્સવ કર્યો છે, 5મા માસમાં પ્રભુ પ્રવાસ કર્યા, બહુ મોટો ઉત્સવ કર્યો, માંગલિક વાજા વજાવ્યા, હવે પ્રભુ 7 માસના થયા છે અને તે દી ભગવાનના કાન વિંધાવાનો સંસ્કાર કરવામાં આવ્યો છે, ભૂષણ પહેરાવ્યા છે, સાવર સુવર્ણ ભગવાનના કર્ણવેદ સંસ્કાર કર્યો, નાપિતને બોલાવ્યો, 100 થી બમણો દોરો લે અને નાપીતે ભગવાનના કર્ણવેદ કર્યા, માતા ભક્તિએ બાળપ્રભુનો કાન પકડી રાખ્યો અને કાન વિંધ્યો છે, દરજીએ કાન વિંધ્યો છે, પણ ભગવાન હલ્યા નથી હો, બાળકનો કાન વિંધે તો રાડે રાડ થાય ને, આ તો સ્વયં પરબ્રહ્મ છે જેને સુખ દુઃખનો અહેસાસ માત્ર નથી હો, ભગવાન મંદ મંદ હસતા રહ્યા છે, મયા ભક્તિએ કાન પકડી રાખ્યો છે અને કાનનો વેદ સંસ્કાર થયો છે, માતા ભક્તિ કાન પકડી પ્રભુ ઘનશ્યામને શિખામણ દેતા હોય એવું લાગે છે, જોજો તમારા કાન મારા હાથમાં છે હો, ભક્તોની રક્ષા કરવામાં સહેજે આઘા પાછા થયા છો ને તો કાન પકડી રાખ્યો છે, બરોબર કાન ખેંચીને તમાચો મારીશ, માટે ભક્તની રક્ષા કરવામાં પાવરધા રહેજો, ભક્તના સુખ દુઃખમાં હંમેશને માટે બેલી રહેજો, અને માતાના હૃદયની ભાવના પ્રભુએ સ્વીકૃત કરી હોય, પોતાના ભક્તોના સુખ દુઃખની રક્ષાને માટે અવિરત પ્રભુ બેઠા હોય, એટલે લખ્યું સ્વામી સુખ દુઃખ આવે સર્વે ભેળું એમાં રાખજો સ્થિરમતી, જાળવીશ મારા જન્મને, મહારાજ પોતે કીધું, ભગવાનનો દિવ્ય કર્ણવેદ સંસ્કાર થયો છે, સુંદર મજાના કાન વિંધાવી સુંદર મજાના ભૂષણો ભગવાનના કાનમાં ધારણ કરાવ્યા છે, ધીરે ધીરે ભગવાન મોટા થાય છે, ભગવાનને અન્ન બોટણા કરાવ્યા, જેને અન્ન પ્રાશન સંસ્કાર કહેવામાં આવે છે, અન્ન બોટણા, સોનાની સળીમાં મધ લઈ અને ભગવાનની જીભે અડાડવામાં આવ્યું છે, નિયમ છે 7-8 મહિના સુધી માત્ર ને માત્ર માતાના દૂધથી જ બાળકનું પોષણ થાય છે, આ આપણી પરંપરા છે, હવે ખબર નહીં માતાનું દૂધ કેટલા દિવસ બાળક પીતો હશે, સીધો ત્રીજેથી બાટલીએ ચડાવી દે, જેને મળી બાટલી એની બાટલી સમજી જ રાખવાનું, તમારે તમે એને હૃદયની સંવેદનાઓ પાછો, તમારા હૃદયની ભાવનાઓ પાછો, માતાના દૂધમાં સર્વપોષક આહારની એને ઉપમા આપવામાં આવી છે, સર્વપોષક આહાર, એને કાંઈ જ ન ખાવું પડે બાળક, કોઈ વસ્તુની આવશ્યકતા પડે જ નહીં, એ તો હવે બધું આ બોર્ન વિટા ને હું બધું કહે છે કે જાત જાતનું આવી ગયું, આ પ્રોટીન આ બાળકને ખવડાવો, આ બાળક કોઈ વસ્તુની જરૂર નથી, બાળકને એના માતાના દૂધમાં તમામ પ્રકારના તત્વો સમાયેલા છે, માતાઓને ખબર નહીં સંતાનોને સ્તનપાન કરાવવાની શું સુખ છે, બાળકને જાજા દિવસ સ્તનપાન નથી કરાવતી માતાઓ, એને કૃત્રિમ દૂધ, અને હવે દૂધ સાચું આવે છે જ ક્યાં ક્યાં, તમે ડેરીનું લઈ આવશો ખબર નહીં કોનું દૂધ છે, ગાયનું ભેંસનું ભૂંડનું બકરાનું ઘેટાનું ઊંટિયાનું, આ તો ગળથૂથીમાં આવ્યું, એની પાસે સંસ્કાર હે ના આવશે, એટલે વડીલો ખી જાય ત્યારે કે હાવ ડુક્કર જેવો છે, એને ડુક્કરનું દૂધ પીધું છે, કે આવો ઢોર જેવો છે, કારણ કે એને ઢોરનું જ દૂધ પીધું છે. કોઈ કીધું આવ તારી માં જેવો છે, કારણ કે એને માનું દૂધ પીધું જ નથી. અન્નપ્રાશન સંસ્કાર 7 મહિના પછી કરાવવામાં આવ્યો છે, એવું શાસ્ત્ર લખે છે. અન્નપ્રાશન સંસ્કાર એ પણ માત્ર સોનાની સળીએ મધ અડાડી અને ભગવાનને હોઠે અડાડવામાં આવ્યું છે. ત્યાં સુધી કોઈ વસ્તુ આપવામાં આવી નથી. આ તો 2 મહિના થાય ત્યારથી ચોકલેટ તમે કાઢશો હું એમાંથી નથી સમજાતો. પછી મોટા થયા એ તમારા રહ્યા નહીં રે તમારે. એટલે ખરી એક વાત, તમારા સંતાનોના બુદ્ધિના વિકાસ માટે, એના શરીરના સ્વાસ્થ્ય માટે માતાઓ પોતાના સંતાનોને સ્તનપાન કરાવે તો તમારા હૃદયની સંવેદનાઓ અંદર આવશે. પછી વૃદ્ધાવસ્થામાં એ વૃદ્ધપણું પાળશે હો, નકર તમે એને ઘોડિયા ઘરમાં મૂક્યા હોય એ તમને ઘરડા ઘરમાં મૂક્યા હોય. આ બે નિયમ પાકું જ છે. તો ક્યાંથી સેવા કરશે? તમે જાળવા નથી, તમે સાચવા નથી, તમે સંસ્કાર આપવા નથી. ભગવાનનો અન્નપ્રાશન સંસ્કાર કરવામાં આવ્યો છે. સુંદર મજાનો આ દિવસે પણ ઉત્સવ કરવામાં આવ્યો છે. પછી ભગવાન ધીરે ધીરે 8 માસના થયા છે. ભગવાનની વૃત્તિની પરીક્ષા કરવાની છે. એટલે અહીંયા સ્વામી લખે છે,
કર્યો ઉત્સવ જમાડ્યા જન રે, કરાગા બ્રાહ્મણ ને ભોજન રે.
પછી શાસ્ત્ર મોહર સમશેર રે, ત્રણ મૂક્યા આગળ તે વેર રે.
પછી મોહર ખડગ મેલી રે, મૂક્યો પુસ્તક ઉપર હાથ રે.
અતિ રુચિ પોતાને જે માઈ રે, દેહ વિના ગમું નહીં કાઈ રે.
પછી માતાએ ખોળામાં તેડી રે, લીધી બકીર દયામાં ભીડી રે.
પછી ધવરાવ્યા કરી પ્રીત રે, કરે એ તનવું નિત્ય નિત્ય રે.
ભગવાન ગોઠણિયા ભર ચાલતા શીખી ગયા છે, ગોઠણિયા ભર ચાલવા મળ્યા છે. ઘોડિયામાંથી નીચે ઉતરી જાય ભગવાન અને ગોઠણ ને ઘસડતા ઘસડતા પ્રભુ ચાલવા મળ્યા. માતા ભક્તિ પિતા ધર્મએ એની વૃત્તિની પરીક્ષા કરવી. બાળક બિલકુલ નિર્દોષ છે, એને કાંઈ જ ખબર પડતી નથી. એક સુંદર મજાનો બાજોટ પાથર્યો, બાજોટના ઉપર એક સરસ કપડ મૂક્યું, એના ઉપર 3 વસ્તુ પધરાવી છે, શાસ્ત્ર શસ્ત્ર અને સોનામોર. એક શાસ્ત્ર મૂક્યું, એક તલવાર મૂકી અને સોનામોર મૂકી અને ભગવાનને રમતા મૂક્યા. ભગવાન બાલપ્રભુ ગોઠણિયા ભર રમતા 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 શાસ્ત્રના ઉપર હાથ મૂક્યો, શાસ્ત્ર પકડી લીધું.